समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 318 અને કળશ 198 સુધી સ્વાધ્યાય કર્યો છે। ગાથા 318માં એ વાત આવી કે જ્ઞાની જે વૈરાગ્યને પામેલો છે એવો જ્ઞાની એ કર્મફળને જાણે છે પણ એને તે વેદતો નથી, એટલે એનો એ અવેદક છે। અને એવા જ અર્થનું કલશરૂપ કાવ્ય 198 કહ્યું, એમાં પણ એ જ વાત આવી કે જ્ઞાની કર્મને કરતો નથી અને કર્મને વેદતો પણ નથી, પરંતુ તે કર્મના સ્વભાવને માત્ર જાણે જ છે અને એમ કે કેવળ જાણતો થકો કરવાના અને ભોગવવાના અભાવને કારણે શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે। હવે આ જ અર્થને ફરી દ્રઢ કરે છે ગાથા 319માં, આ જ અર્થને ફરી દ્રઢ કરે છે। ગાથા 319, ન અપિ કરોતિ ન અપિ વેદયતિ જ્ઞાની કર્માણી બહુ પ્રકારાણી જાનાતિ પુનઃ કર્મફલમ બંધમ પુણ્યમ ચ પાપમ ચ। ગુજરાતીમાં ગાથા છે, કરતો નથી નથી વેદતો જ્ઞાની કર્મ બહુ વિધને, બસ જાણતો એ બંધ તેમજ કર્મફળ શુભ અશુભને। જ્ઞાની કરતો નથી વેદતો નથી, જેમ કળશ 198માં કહ્યું એ જ પ્રમાણે જ્ઞાની કરતો પણ નથી અને વેદતો નથી, અનેક પ્રકારના કર્મ છે એને એ કરતો પણ નથી અને વેદતો પણ નથી, માત્ર એને જાણે જ છે કર્મફળને શુભાશુભને એ જાણે છે। ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જ્ઞાની બહુ પ્રકારાણી કર્માણી કરોતી ન અપિ વેદ્યતે, એટલે કે જ્ઞાની બહુ પ્રકારના કર્મોને કરતો નથી અને વેદતો પણ નથી, એટલે ભોગવતો પણ નથી। પુનઃ પુણ્યમ ચ પાપ ચ બંધમ કર્મફલમ જાણાતી, પરંતુ પુણ્ય અને પાપરૂપ કર્મબંધને તથા કર્મફળને જાણે છે। જ્ઞાની અનેક પ્રકારના કર્મોને કરતો પણ નથી, વેદતો પણ નથી, એટલે કે ભોગવતો પણ નથી, પરંતુ પુણ્ય અને પાપરૂપ કર્મબંધને જાણે છે અને તેના કર્મફળને જાણે છે। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે કર્મ ચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી અને કર્મ ફળ ખેતનારે હોવાને લીધે પોતે અવેદક અભોક્તા હોવાથી જ્ઞાની કર્મને કરતો નથી તેમજ વેદતો એટલે ભોગવતો નથી. કર્મચેતના અને કર્મફળ ચેતના. કર્મફળ ચેતનાથી રહિત છે એટલે એ અભોક્તા છે અને કર્મચેતનાથી રહિત છે એટલે એ અકર્તા છે. એટલે એવો એ કર્મચેતના રહિત અકર્તા અને કર્મફળ ચેતના રહિત અભોક્તા હોવાથી કર્મને કરતો પણ નથી તેમજ વેદતો એટલે ભોગવતો પણ નથી. પરંતુ જ્ઞાન ચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે. જ્ઞાન ચેતનામય હોવાને લીધે એ જ્ઞાતા છે, એ જ્ઞાન કરે છે માત્ર એવા શુભ અથવા અશુભ કર્મબંધને એ જાણે છે તેમજ કર્મફળને પણ એ જાણે જ છે. કર્મબંધને પણ જાણે છે અને કર્મફળને પણ જાણે જ છે પણ એને કરતો નથી, એને ભોગવતો નથી. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને પણ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 84. અહીંયા ગુરુદેવ કહે છે કે જેમાં રાગનું ચેતવું થાય છે, જ્ઞાનનું ચેતવું નથી તે કર્મચેતના છે. જેમાં રાગનું ચેતવું થાય છે, જ્ઞાનનું ચેતવું નથી તે કર્મચેતના છે. આ હિંસા, જૂઠ, ચોરી, વિષય, વાસના આદિ અશુભ રાગ અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભ રાગ, એનું જે ચેતવું છે તે કર્મચેતના છે. એને જ્ઞાનનું ચેતવું નથી કહ્યું. એ જાણે છે, એમાં જણાય છે. શું જણાય છે? આ અશુભ રાગ અને આ શુભ રાગ એ બંને જ્ઞાન થાય છે. એટલે અહીંયા કહે છે કે એ અશુભ રાગ શુભ રાગ એ છે એ તો કર્મચેતના છે. જ્ઞાની કર્મચેતના રહિત છે અને તેથી અકર્તા છે. એ શુભાશુભ ભાવ થાય છે, શુભાશુભ ભાવનું ચેતવું, શુભ અને અશુભ ભાવ, શુભ અને અશુભ રાગ જે ચેતવું છે તે કર્મચેતના છે. પણ જ્ઞાની તો એને જ્ઞાનમાં માત્ર જાણે જ છે, કેમ કે એ તો કર્મચેતના રહિત છે અને તેથી તે તેનો કર્તા થતો નથી એટલે અકર્તા છે. શું કહ્યું? કે આત્મા જ્ઞાનનો સાગર પ્રભુ છે, તેનો જેને અંતરમાં અનુભવ થયો છે એવો જ્ઞાની પુરુષ કે એમ જાણે છે કે હું તો ચેતન માત્ર સ્વભાવથી ભરેલો ભગવાન છું, કર્મચેતનાથી રહિત છું, પુણ્ય પાપ આદિ ભાવ મારું સ્વરૂપ નથી, કેમ કે રાગમાં એકત્વ નથી ને. તેથી આ જ્ઞાની રાગના કરવાપણાથી રહિત હોવાને લીધે અકર્તા છે. જ્ઞાની પુરુષ છે જે સ્વ પરને યથાર્થ જાણે છે, એવો જ્ઞાની પુરુષ એમ જાણે છે કે હું તો જ્ઞાનરૂપ છું, ચેતના માત્ર સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છું, પણ આ કર્મચેતના છે એનાથી તો રહિત છું, આ પુણ્ય પાપ આદિ ભાવ એ કઈ મારું સ્વરૂપ નથી, એ મારું કાર્ય નથી, એ પ્રકૃતિનું સ્વરૂપ છે, એ મારાથી ભિન્ન છે અને મને એની સાથે એકત્વ નથી, એની સાથે મારે કાંઈ સંબંધ નથી, હું એનાથી તદ્દન ભિન્ન છું, હું જ્ઞાન સ્વભાવી છું, એ બધા તો કર્મજનિત છે, એટલું જડ છે. એમ જ્ઞાની જાણે છે અને એવો એને જાણતો થકો એ જ્ઞાની રાગના કરવાપણાથી રહિત હોવાને લીધે અકર્તા છે. તો પ્રશ્ન થાય કે શું ધર્મીને રાગ હોતો નથી, જ્ઞાનીને રાગ હોતો જ નથી? જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને ધર્મીને રાગ હોય છે, એને રાગનો ભાવ પણ થાય છે, શુભ કે અશુભ ભાવ પણ થાય છે, પણ પોતાના સ્વરૂપને એણે જાણ્યું છે એટલે જે ભાવ થયો એ પોતાનો નહીં. ભાવ થયો તો ભલે થયો, પણ એ ભાવરૂપ હું નથી. એ ભાવ થયો એમાં કાંઈક મારા પુરુષાર્થની નબળાઈ છે, એ ભાવ થયો એ કર્મના ઉદયને કારણે થયો છે, એમાં મારા પુરુષાર્થમાં ક્યાંક નબળાઈ છે, એટલે એવો ભાવ થયો, પણ એ કાંઈ મારું સ્વરૂપ નથી, એ કાંઈ મારો સ્વભાવ નથી, એ રૂપે હું નથી. આવું સ્પષ્ટ જ્ઞાન ધર્મીને હોય છે, આવી જ શ્રદ્ધા ધર્મીને હોય છે, કેમ કે એ સમ્યક દ્રષ્ટિ થયો છે તો એણે સ્વરૂપને અનુભવ્યું છે. એટલે આ વર્તમાન પર્યાય અને વર્તમાન પર્યાયની સાથે સંકળાયેલા જે કંઈ છે તે બધા એને પોતાથી જુદા સ્પષ્ટ ભાષે છે. મનુષ્યની પર્યાય છે અને એને અનુરૂપ શરીર છે અને એના સંબંધમાં આ કુટુંબ પરિવાર છે, તો એ બધાને એ જ રીતે જાણે છે કે એ મારાથી જુદા છે, કેમ કે મારે તો આ મનુષ્યની પર્યાય સાથે સંબંધ નથી. આ મનુષ્યપણું છે એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે, એ કંઈ મારું સ્વરૂપ નથી. અત્યારે મનુષ્યપણું છે અને એ મટી અને તિરેંજપણું પણ થાય, દેવપણું પણ થાય, ગમે તે થાય, એ કંઈ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો શુદ્ધ છે, ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં એમ ત્રણેય કાળમાં એ જ્ઞાન સ્વરૂપ છે. એમાંથી અલૌકિક આનંદનો અનુભવ થાય છે, એક સુખ સ્વરૂપ છે, એ શાંતિ સ્વરૂપ છે, એવું મારું તો સ્વરૂપ છે. એટલે એક વખત આવો અનુભવ થયા પછી એ પોતાના સ્વરૂપને ભૂલતો નથી, એટલે બીજું બધું જે દેખાય છે એમાં એને કાંઈ રૂચિ થતી નથી, એમાં કાંઈ રાગ થતો નથી. એટલે ધર્મી સમ્યક દ્રષ્ટિની આવી માન્યતા અને શ્રદ્ધા છે તે અનુભવ પછીની છે, એટલે એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી કે ધર્મીને રાગ ન હોય, ધર્મીને આ પરમાં રૂચિ ન હોય, તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી, કેમ કે પોતાનું સ્વરૂપ જાણ્યું છે પછી એ પોતે પોતાને તે રૂપે અનુભવે, માને, શ્રદ્ધે, એમાં આશ્ચર્ય કરવા જેવું શું છે? અને જ્યારે એ પોતે પોતાને સાચા સ્વરૂપે શ્રદ્ધે, માને, અનુભવે, તો પછી બીજાને ક્યાંથી પોતારૂપ માને? કર્મના ઉદય છે એને કારણે જે સંયોગો છે એને એ પોતારૂપ નથી માનતો, એટલે એમાં એ કર્તાપણું પણ નથી અને કર્મના ઉદયને કારણે જે સામગ્રી પ્રાપ્ત થઈ છે એમાં એને કંઈ ભોગતાપણું પણ નથી. આ તો બહુ સહજ દશા છે. એટલે ધર્મીને પોતાના પુરુષાર્થમાં નબળાઈ હોય ત્યારે એને રાગ હોય છે, પણ એનું એને સ્વામીપણું નથી, જેને સચ્ચિદાનંદમય નિજ આત્મવસ્તુનું સ્વામીપણું થયું છે, એવા ધર્મીને રાગનું સ્વામીપણું છૂટી ગયું છે. જેમ બે ઘોડે સવારી થાય નહીં તેમ આત્માનું અને રાગનું બંનેનું સ્વામીપણું બનતું નથી. પોતાનું સ્વરૂપ છે એનું સ્વામીપણું, એમાં અહમ બુદ્ધિ, એમાં હુંપણું, અને બીજી તરફ આ રાગનું સ્વામીપણું, રાગમાં અહમ બુદ્ધિ, રાગમાં હુંપણું, એમ બંને સાથે બની શકે નહીં. જો પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણ્યું છે એ રૂપે હું છું તો પછી હું રાગરૂપે ક્યાંથી થાઉં? જ્ઞાનીની આવી દ્રષ્ટિ છે. તેથી આનંદના નાથ ભગવાન આત્માનું જેને સ્વામીપણું થયું છે તેને રાગનું સ્વામીપણું થતું નથી, અને તેથી તે રાગનો કરતા પણ નથી, રાગનો ભોગતા પણ નથી, માત્ર એનો જાણનાર છે. જ્ઞાની રાગનો અકર્તા છે, જ્ઞાની એનો જાણનાર છે. જાણનાર તો એ બંનેનો છે, જ્ઞાની જાણનાર બંનેનો છે. શેનો બંનેનો છે? પોતાના સ્વરૂપનો પણ જાણનાર છે અને રાગનો પણ જાણનાર છે, પણ એ સ્વામી બંનેનો નથી. સ્વામી તો પોતાના સ્વરૂપનો છે, રાગનો સ્વામી નથી. જાણે છે તો બધાને, પણ પોતાનું સ્વરૂપ એનો એ સ્વામી છે, રાગનો એ સ્વામી નથી. વળી જ્ઞાની કર્મફળ ચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક છે. વિકાર અર્થાત હરક શોકનું, સુખ દુઃખનું જે ચેતવું થાય તે કર્મફળ ચેતના છે. આ વિકારી પરિણામ થયા હરખના, શોકના, સુખના, દુઃખના, સાતાના, અસાતાના જે પરિણામ થયા એ ચેતવું થયું તે કર્મફળ ચેતના છે. એ કર્મફળ ચેતના છે. વિકારી પરિણામના ફળનું વેદવું તે કર્મફળ ચેતના છે. ધર્મી જીવ કર્મફળ ચેતનાથી રહિત છે અને તેથી તે અવેદક છે. ગુરુદેવ અહીંયા કહે છે કે પોતાના ઘરમાં, નિજ ઘરમાં એકલો જ્ઞાન ને આનંદ ભરેલો છે. પોતાના સ્વરૂપમાં માત્ર જ્ઞાન અને આનંદ છે. જ્ઞાની એવા જ્ઞાન અને આનંદનો વેદનારો છે. નિરાકુળ આનંદના વેદનમાં પડેલો જ્ઞાની હવે એ વિકારનો સ્વાદ શા માટે લે? એ ઝેરનો સ્વાદ શા માટે લે? એને તો અંદરમાંથી અમૃતનો આનંદ આવી રહ્યો છે, તો પછી હવે એ ઝેરનો સ્વાદ શા માટે લે? વિકારનો સ્વાદ શા માટે લે? એટલે કે ન લે. આ પ્રમાણે કર્મફળ ચેતના રહિત હોવાને લીધે જ્ઞાની અભોગતા જ છે. દયા, દાન, ભક્તિ ઇત્યાદિ ભાવ એને થાય છે, પણ એનો એ ભોગતા નથી, કરતા નથી, માત્ર એ જાણનારો છે. આ પ્રમાણે જ્ઞાની કર્મને કરતોય નથી અને ભોગવતોય નથી. ચિત્ત બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્માનો એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. એવા સ્વભાવમાં એ સ્વ અને પરને ભિન્ન જાણે છે, અને એવો એનો સહજ સ્વભાવ છે. સ્વથી બીજું બધું પર ભિન્ન છે એ એમ સહજપણે જાણે છે. સ્વનો અનુભવ છે એટલે એ સિવાય એનાથી બીજું બધું ભિન્ન છે એમ ભેદ જ્ઞાન સહજ થઈ જાય છે. પહેલા વિકલ્પ સહિત ભેદ જ્ઞાન કરે છે અને પછી પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળે છે અને સ્વરૂપનું લક્ષ કરે છે અને ત્યાં જ એકાગ્રતા કરે છે, ત્યારે એને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે. એટલે એ સ્વને જાણે છે, સ્વને અનુભવે છે, સ્વમાંથી આવતા અતિન્દ્રિય આનંદને અનુભવે છે, અલૌકિક આનંદનું એને વેદન છે અને પોતાને સ્વને આ હું એમ એ જાણે છે. હવે આવી દ્રષ્ટિ થઈ છે, આવો અનુભવ થયો છે, એવા જ્ઞાનીને પછી પરમા હું પણ ક્યાંથી લાગે, પરમા આનંદ ક્યાંથી આવે? નિજ સ્વભાવનો અનુભવ આવ્યો એવા જ્ઞાનીને એક જ્ઞાન ચેતના જ છે, એને કર્મ ચેતના નથી, કર્મફળ ચેતના પણ નથી. જ્ઞાન ચેતનામય હોવાને લીધે, એટલે કે કેવળ જ્ઞાતા જ હોવાને લીધે, જ્ઞાની શુભ અને અશુભ બંને પ્રકારના બંધથી નિવર્ત્યો છે. એટલે કે જ્ઞાની શુભાશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે. બહુ સરસ વાત વાતો કરી દીધી. અહીંયા ત્રણ વાત કરી છે. પહેલી વાત તો એ છે કે જ્ઞાની કર્મ ચેતના રહિત હોવાથી અકર્તા છે. કર્મનો કે રાગનો એ કર્તા નથી. કર્મ અને રાગ એનાથી જુદા છે, એનો એ કર્તા નથી. જ્ઞાની કર્મ ચેતના રહિત હોવાથી અકર્તા છે, કર્મનો એટલે રાગનો કર્તા નથી. એ ભાવ કર્મનો પણ કર્તા નથી, દ્રવ્ય કર્મનો પણ કર્તા નથી. એ માત્ર પોતાના સ્વભાવ ભાવનો કર્તા છે, બાકી બીજા કોઈનો કર્તા નથી. એ ત્રિકાળ શુદ્ધ છે, નામ સ્વભાવી છે, એ જાણવા દેખવા વાળો છે પણ કાંઈ કરવા વાળો નથી, એને કોઈનું કાંઈ કરવું નથી. સ્વનું લક્ષ થતા આ વાત સમજાય છે, પણ સ્વનું લક્ષ નથી થયું તો પણ વસ્તુનું સ્વરૂપ તો આવું જ છે. અજ્ઞાનીનું પણ અંદરથી સ્વરૂપ તો આવું જ છે. શક્તિ અપેક્ષાએ ભગવાન એવો ને એવો શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક અંદરમાં બધા જીવોને પડ્યો છે. જેને એનું લક્ષ થયું છે એને પણ એમ છે, જેને એનું લક્ષ નથી થયું એને પણ એમ છે, જેને એનું લક્ષ થયું છે પુરુષાર્થ થયો છે એને પણ એમ છે, અને જેને એને પર્યાયમાં પૂર્ણપણે પ્રગટ કરી દીધો છે એને પણ એમ છે. ભગવાન આત્મા તો ત્રિકાળ જ્ઞાયક 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 શુદ્ધ છે, એટલે એના સ્વરૂપમાં તો એ કર્મ ચેતના પણ નથી અને કર્મફળ ચેતના પણ નથી, કાંઈ નથી. એવો એ આ ભગવાન આત્મા છે. એની અહીંયા વાત સમજાવી છે કે ત્રણ વાત મુખ્ય છે અહીંયા. પહેલી વાત એ કે જ્ઞાની કર્મ ચેતના રહિત હોવાથી અકર્તા છે, એટલે કે કર્મનો અને રાગનો કર્તા નથી. બીજી વાત એ છે કે જ્ઞાની કર્મફળ ચેતના રહિત હોવાથી અવેદક છે. કર્મના ઉદય આવે અને એ ફળ આપી અને ખરી જાય, નિર્જરી જાય, એટલે નિર્જરા થઈ જાય. કર્મનો બંધ પડે છે, તેમાં પ્રકૃતિ બંધ છે, પ્રદેશ બંધ છે, અનુભાગ છે અને સ્થિતિ બંધ છે. તો એની સ્થિતિ પૂરી થતા એ ફળ આપીને કર્મ ખરી જાય છે, અને જે કર્મ ફળ આપે છે એને આ જીવ એકરૂપ થઈને વેદે છે તો એ અજ્ઞાની છે, એને કર્મફળ ચેતના છે. પણ એ કર્મફળને જ્ઞાની ચેતતો નથી, એને વેદતો નથી, એટલે જ્ઞાનીને કર્મફળ ચેતના નથી. જ્ઞાની કર્મફળ ચેતના રહિત છે એટલે એવા કર્મફળને એ ભોગવતો નથી, વેદતો નથી, માટે એ અવેદક છે. કર્મફળનો એટલે સુખ દુઃખ આદિનો એ વેદનારો નથી, એનો ભોગવનારો ભોગતા નથી. ત્રીજી વાત, જ્ઞાની જ્ઞાન ચેતનામય હોવાથી કેવળ જ્ઞાતા જ છે. જ્ઞાની જ્ઞાન ચેતનામય હોવાથી એ ત્રણેય કાળે જ્ઞાન ચેતનામય છે, એટલે માત્ર એ જાણનારો જ છે, એ જ્ઞાતા જ છે. શુભાશુભ કર્મને અને કર્મફળને કેવળ જાણે જ છે, એને કરતો નથી. ગુરુદેવ કહે છે કે આવો સાક્ષીપણે માત્ર જાણનાર જ રહે એવો ધર્મી પુરુષ હોય છે. સમ્યક દ્રષ્ટિની આવી અદ્ભુત દશા હોય છે. તો આ રીતે ગાથા 119 પૂરી થાય છે. હવે ગાથા 119 પછી પૂછે છે કે જ્ઞાની કરતો ભોગવતો નથી, જાણે જ છે, તો એ કઈ રીતે? આ વાત 119 માં કરી એટલે કહે છે કે જ્ઞાની કરતો ભોગવતો નથી એ વાત તો સમજ્યા, પણ એ કઈ રીતે? તો એને દ્રષ્ટાંતપૂર્વક કુમકુંદાચાર્ય ભગવાન સમજાવે છે. ગાથા 320 ઘણી મહત્વની ગાથા છે. સમયસારની ટીકા ઘણા મહાપુરુષોએ લખી છે. એમાં વર્તમાનમાં ભરતક્ષેત્રને વિશે સર્વોત્તમ ટીકા તો અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આત્મખ્યાતિ ટીકા જ છે. પરંતુ જયસેન આચાર્યની ટીકા, તાત્પર્યવૃત્તિ નામની એમની ટીકા પણ એટલી જ મહત્વની છે. એમાં જયસેન આચાર્યએ ગાથા 320 ઉપર જે ટીકા લખી છે એ અદભુત છે, અને એનો ઘણો વિસ્તાર ગુરુદેવ કાનજી સ્વામીએ કર્યો છે. એના ઉપર ઘણા પ્રવચનો ગુરુદેવે કર્યા છે. જયસેન આચાર્યએ આ સમયસારની 320 ગાથાની જે ટીકા લખી છે એ 320મી ગાથાની ટીકા ઉપર ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, ઘણા પ્રવચનો આપ્યા છે, એ આપણે લઈશું. એટલે હવે 320 ગાથાથી આગળ સ્વાધ્યાય થતા ઘણો સમય જશે, કેમ કે બધું આપણે કરવું છે. સમયસાર આપણે એટલા માટે કરીએ છીએ કે આપણને એમાંથી જે ભાવ પકડાય છે એ ભાવ દ્વારા સમ્યક દર્શન થવાનો પૂરેપૂરો અવકાશ છે. સમયસાર આખું એવું અદભુત શાસ્ત્ર છે કે કોઈ પણ ભાવમાં ચાલ્યા જાઓ તો આગળ વધતા વધતા સમ્યક દર્શન થાય. એટલે આમાં તો સવિકલ પુરુષાર્થ કઈ રીતે થાય એની ઘણી વાત આવે છે. એટલે આવા અદભુત શાસ્ત્રનો જ્યારે આપણે સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે પછી એમાં કાંઈ બાકી ન રખાય. એટલે 320 ગાથા ઉપર બંને ટીકાઓને આપણે સમજશું, અને ગુરુદેવના બંને ટીકાઓ ઉપરના પ્રવચનો પણ આપણે કરીશું. ભલે ગમે તેટલો સમય જાય પણ આ બધું આપણે બરાબર કરીશું, કેમ કે એમાંથી પ્રયોજનભૂત વાત ઘણી જાણવાની મળે તેમ છે. અને ખાસ કરીને 320મી ગાથા ઉપરના જે જયસેન આચાર્ય ભગવાનની ટીકા ઉપરના પ્રવચનોમાંથી તો એમ કહીએ કે આખો મોક્ષનો માર્ગ આપણને મળી જાય એટલી બધી વાત ગુરુદેવે સમજાવી છે. તો આપણે એ ગાથાની આજે શરૂઆત કરીએ છીએ. દ્રષ્ટિ યથૈવ જ્ઞાનમ અકારકમ તથા વેદકમ ચૈવ જાનાતી ચ બંધ મોક્ષમ કર્મોદયમ નિર્જરા ચૈવ. ગુજરાતીમાં ગાથા છે કે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક અરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને નેત્ર એટલે આંખ આંખની જેમ જ જ્ઞાન છે જેમ આંખ માત્ર જુએ છે પણ કાંઈ કરતી નથી કાંઈ વેદતી નથી તેવી રીતે આ જ્ઞાન છે એ કરતું પણ નથી અને વેદતું પણ નથી કર્મોદયને પણ જાણે છે નિજરાને પણ જાણે છે બંધને પણ જાણે છે મોક્ષને પણ જાણે છે ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે યથા એવ દ્રષ્ટિ જેમ નેત્ર દેખે છે જેમ નેત્ર છે એટલે કે જેમ નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું ભોગવતું નથી પણ દેખે જ છે તેમ એટલે કે તથા જ્ઞાનમ અકારકમ અવેદકમ ચ એવમ તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે ચ બંધ મોક્ષમ કર્મોદયમ નિર્જરા ચ એવમ જાણાતી અને બંધ મોક્ષ કર્મોદય તથા નિજરાને જાણે જ છે જેમ આંખ છે નેત્ર છે નેત્ર કેવી રીતે છે તો કે એ દ્રશ્ય પદાર્થોને જોવાલાયક પદાર્થોને માત્ર દેખે જ છે એ પદાર્થોને એ દ્રશ્યને કરતું નથી કે એને ભોગવતું નથી પણ દેખે જ છે તેમ જ્ઞાન પણ એ અકારક છે એટલે કાંઈ કરતું નથી તથા અવેદક છે એટલે એને વેદતું નથી અને બંધ મોક્ષ કર્મોદય તથા નિજરાને જાણે જ છે તો આપણે ટીકા લઈએ અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે પહેલા આપણે એ લઈએ છીએ અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે જેવી રીતે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે તેને કરવા વેદવાને અસમર્થ હોવાથી દ્રશ્ય પદાર્થને કરતું નથી અને વેદતું નથી બહુ સહેલી વાત સમજાવી સહેલાઈથી સમજાય એવી રીતે વાત સમજાવી દીધી કે આંખ પદાર્થને જુએ છે દેખે છે પણ એ કંઈ પદાર્થને કરે છે ના કરતું નથી એને વેદે છે ના એમ પણ નથી પદાર્થ છે એને જાણે છે બસ પણ એને કરે છે કે એને વેદે છે એમ નથી એ કરવા વેદવાને માટે તો એ અસમર્થ છે આંખથી કાંઈ કાર્ય થતું નથી અને આંખથી કાંઈ જે વસ્તુ છે એનું વેદન આવતું નથી એ માત્ર એને જાણે જ છે અને દેખે જ છે એટલે કહે છે કે જેવી રીતે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે કેમ કે જે દ્રશ્ય પદાર્થ છે જે દેખાય છે એ અત્યંત ભિન્ન છે આ નેત્રથી એ જુદો છે અત્યંત ભિન્ન છે એને તો આ નેત્ર આ આંખ સ્પર્શતી પણ નથી બંને પદાર્થ વચ્ચે અત્યંત ભિન્નતા છે અત્યંત જુદાપણું છે નેત્ર જેને જુએ છે નેત્ર આ કોમ્પ્યુટરને જુએ છે તો એ કોમ્પ્યુટર અને આંખ એ બંને વચ્ચે તો અત્યંત ભિન્નપણું છે આંખને કોમ્પ્યુટર તો સ્પર્શતું પણ નથી એટલે બંને પદાર્થ જ જુદા છે ભિન્ન છે એટલે એ આંખ કોમ્પ્યુટરને કરતી પણ નથી ને કોમ્પ્યુટરને વેદતી પણ નથી જેવી રીતે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે તેને કરવા અને વેદવાને અસમર્થ હોવાથી એ દ્રશ્ય પદાર્થને કરતું નથી અને વેદતું નથી જો એમ ન હોય તો આ તો પહેલા સમજાયું દ્રષ્ટાંત અને દ્રષ્ટાંતમાં જ પછી આગળ વાત સમજાવે છે કે આમ જ છે દ્રશ્ય પદાર્થને આંખ કરતી નથી કે આંખ દ્રશ્ય પદાર્થને વેદતી નથી અને એનાથી વિપરીત માનવામાં આવે એટલે કે જો એમ ન માનવામાં આવે જો એમ ન હોય તો શું થાય તો પછી અગ્નિને દેખવાથી, અગ્નિને દેખવાથી સંદુક્ષણની માફક, સંદુક્ષણ એટલે અગ્નિ સળગાવનાર પદાર્થ, અગ્નિ ચેતાવનારી વસ્તુ જેનાથી અગ્નિ ચેતાવી શકાય, એ સંદુક્ષણ. એટલે કે છે કે જો એમ ન હોય તો અગ્નિને દેખવાથી સંદુક્ષણની માફક પોતાને, નેત્રને અગ્નિનું કરવાપણું એટલે સળગાવવાપણું અને લોખંડના ગોળાની માફક પોતાને, નેત્રને અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય. અર્થાત જો નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું વેદતું હોય તો નેત્ર વડે અગ્નિ સળગવી જોઈએ અને નેત્રને અગ્નિની ઉષ્ણતાનો અનુભવ અવશ્ય થવો જોઈએ. શું વાત શું હતી? વાત પહેલી એમ કરી કે આ જગતમાં નેત્ર છે તે પદાર્થને જુએ છે, દ્રશ્ય પદાર્થને જે દેખવા લાયક છે, જે જણાય છે એને જુએ છે, રૂપી પદાર્થોને એ જુએ છે, પણ એને કાંઈ કરતું નથી કે એને વેદતું નથી. હવે જો કોઈ એમ કહે કે ના, એ આંખ એ કરે પણ છે અને વેદે છે તો શું થાય? તો કહે છે કે આ અગ્નિને દેખે, દૂરથી દૂર અગ્નિ હોય તો એને દેખે, તો એ અગ્નિનો એને અનુભવ થવો જોઈએ. જેમ લોખંડનો ગોળો હોય એને અગ્નિની સાથે રાખતા, તપાવતા એ ગરમ થાય છે, એવી રીતે આ આંખને એનો એવો અગ્નિનો અનુભવ થવો જોઈએ. પણ એ દૂર દેખાતી અગ્નિને માત્ર જુએ છે, એને એ અગ્નિને અનુભવતો નથી. કોણ? એ નેત્ર, એ આંખ એને અનુભવતી નથી, નેત્ર એને અનુભવતું નથી. અને બીજી વાત એ છે કે અગ્નિને એ કરતી પણ નથી. સંદુક્ષણની માફક એટલે કે જે અગ્નિ સળગાવનાર પદાર્થ છે એની માફક એ આંખ અગ્નિને સળગાવતી નથી. દિવાસળીની માફક અથવા તો પેલા ચકમક પથ્થર ક્યાં એની માફક આંખ કઈ જે અગ્નિ છે એને સળગાવતી નથી. એટલે અગ્નિનું ઉદાહરણ આપી અને એમ સમજાવ્યું કે જેમ આંખ દ્વારા અગ્નિ સળગાવી શકાતી નથી કે આંખ દ્વારા અગ્નિનો અનુભવ થઈ શકતો નથી, માત્ર આંખથી તો અગ્નિ દેખાય છે, તો પછી એ જ રીતે જ્ઞાન વિશે વિચારવું. હવે આ દ્રષ્ટાંત પૂરું સમજાવી અને પછી વાત જ્ઞાનની કરવી છે. તો અહીંયા કહે છે કે જેવી રીતે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે, દ્રશ્ય પદાર્થથી જુદું છે, અત્યંત ભિન્ન છે, તેથી તેને એક કરવા અથવા વેદવાને સમર્થ નથી. દ્રશ્ય પદાર્થને એ કરતું નથી અને વેદતું પણ નથી. જો એમ ન હોય તો અગ્નિને દેખવાથી સંદુક્ષણની માફક નેત્રને અગ્નિનું કરવાપણું એટલે કે સળગાવવાપણું થાય અને લોખંડના ગોળાની માફક પોતાને એટલે નેત્રને અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય. અર્થાત જો નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું વેદતું હોય તો નેત્ર વડે અગ્નિ સળગવી જોઈએ અને નેત્રને અગ્નિની ઉષ્ણતાનો અનુભવ અવશ્ય થવો જોઈએ, પરંતુ એમ તો થતું નથી. માટે નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું નથી કે વેદતું નથી, પરંતુ કેવળ દર્શન માત્ર સ્વભાવવાળું હોવાથી તે સર્વને કેવળ દેખે જ છે. નેત્ર માત્ર દેખે છે, એ કરતું કે વેદતું નથી. આ દ્રષ્ટાંત કરી. હવે દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંતને સમજવાનો છે. તેવી રીતે જ્ઞાન પણ પોતે નેત્રની માફક દેખનાર હોવાથી કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા વેદવાને અસમર્થ હોવાથી કર્મને કરતું નથી અને વેદતું નથી. કર્મને કરતું નથી અને કર્મને વેદતું પણ નથી, પરંતુ કેવળ જ્ઞાન માત્ર સ્વભાવવાળું એટલે કે જાણવાના સ્વભાવવાળું હોવાથી કર્મના બંધને તથા મોક્ષને, કર્મના ઉદયને તથા નિર્જરાને માત્ર જાણે જ છે, એને કરતું નથી, એને વેદતું નથી, પણ જ્ઞાન તો માત્ર એને જાણે જ છે. બહુ સરસ રીતે સિદ્ધાંતને સમજાવી દીધો. કેમ કે નેત્રની માફક આ જ્ઞાન છે એ પણ કર્મથી અત્યંત ભિન્ન છે, જુદું છે. જેમ નેત્ર એ દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્ન છે, એવી જ રીતે આ જ્ઞાન છે એ ચેતન ભગવાન આત્મા છે, અને કર્મ છે એ એનાથી તદ્દન જુદા છે, ભિન્ન છે, એ જડ છે. જ્ઞાન છે તે ચેતન છે, અને પેલું કર્મ છે તો જડ છે, એ જુદું છે, એ ભિન્ન છે. એટલે એ બંને વચ્ચે ભિન્નપણું છે, એ બંને એકબીજાને સ્પર્શતા નથી. જેમ નેત્ર દ્રશ્ય પદાર્થને સ્પર્શતું નથી, એવી જ રીતે એને સ્પર્શતા પણ નથી. એટલે તદ્દન અત્યંત એકબીજા વચ્ચે અભાવ છે, એવું આ જ્ઞાન. એ જ્ઞાન માત્ર સ્વભાવવાળું છે, એટલે માત્ર જાણવાના સ્વભાવવાળું છે. એ જાણે એ સિવાય બીજું કાંઈ કરે નહીં. એ કર્મના બંધને પણ કરતું નથી, એટલે કર્મને કરતું નથી, કર્મને વેદતું નથી, પણ એ કર્મના બંધને જાણે છે, મોક્ષને જાણે છે, કર્મના ઉદયને જાણે છે, નિદ્રાને જાણે છે, એ બધાને જાણે છે, પણ એ કર્મને કરતું નથી કે કર્મને વેદતું નથી. ભાવાર્થમાં પંડિત જયચંદજી છાવડા સમજાવે છે કે જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે. નેત્ર જેમ દૂરથી જાણે છે, તેવી જ રીતે જ્ઞાન પણ દૂરથી જાણે છે. દૂરથી જાણે છે એટલે કે એને એ સ્પર્શતું નથી, એના રૂપ થતું નથી, એમાં પહોંચીને જાણતું નથી, પરંતુ દૂરથી જાણે છે. જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે. જ્ઞેયો કાંઈ જ્ઞાનની અંદર આવી જતા નથી, જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. આપણે આ વાત ઘણી વાર લીધી છે કે આપણે જ્ઞાન કઈ રીતે કરીએ છીએ. ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ છે, અને એમાં આ જગતના બધા પદાર્થોનું જ્ઞાન કઈ રીતે થાય છે, તો કે બધા જ્ઞેય છે, અને જ્ઞેય છે એ આ જ્ઞાનરૂપી અરીસામાં પ્રતિબિંબિત થાય છે. પણ એ જ્ઞેયો કાંઈ એમાં આવી જતા નથી, અંદર ઘૂસી જતા નથી, એટલે એ તો દૂર જ રહ્યા છે. જ્ઞેયો તો જ્ઞાનથી બહાર જુદા દૂર જ રહ્યા છે, એ કંઈ જ્ઞાનની અંદર ઘૂસ્યા નથી, પણ જ્ઞાનમાં એ પ્રતિબિંબિત થાય છે, એમ એ જ્ઞાન જાણે છે. જ્ઞાનની જાણવાની પ્રક્રિયા, પરને જાણવાની પ્રક્રિયા આ રીતે છે. એ કંઈ જાણવા જતું નથી, જેમ અરીસો છે એ કાંઈ પ્રયત્ન કરતો નથી, પણ ગરીસાની અંદર સામે રહેલા બધા જ જ્ઞેયો એટલે બિંબો, અરીસામાં બધા જ બિંબો જેમ પ્રતિબિંબિત થાય છે, તે જ રીતે આ જ્ઞેય માત્ર જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. એટલે એ દૂરથી જાણે છે, એમ અહીંયા તો સમજાવવું છે કે જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે. એટલે પદાર્થની અંદર એ ઘૂસતું નથી, કે પદાર્થ જ્ઞાનમાં ઘૂસતો નથી, એમ જ્ઞાન એને જાણે છે. માટે જેને એ સ્પર્શતું પણ નથી, એનાથી તદ્દન ભિન્ન છે, બંને વચ્ચે અત્યંત અભાવ છે, એ જે પદાર્થ છે એ અને નેત્રને જેમ અત્યંત અભાવ છે, એ જ રીતે જ્ઞાનને પણ જેને એ જાણે છે એની સાથે એને અત્યંત અભાવ છે, એનાથી દૂર છે, તો પછી એને સ્પર્શતું પણ નથી, તો પછી એને કરે કે ભોગવે ક્યાંથી? જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે, માટે કરવું ભોગવવું એ જ્ઞાનને છે જ નહીં. જ્ઞાન કાંઈ કરતું નથી કે જ્ઞાન ભોગવતું નથી, જ્ઞાનને કરવું ભોગવવું નથી. કરવા ભોગવવા પણ માનવું તે અજ્ઞાન છે. પરનું કરવું કે પરને ભોગવવું એવું માનવું એ અજ્ઞાન છે. અહીં કોઈ પૂછે કે એવું તો કેવળ જ્ઞાન છે, બાકી જ્યાં સુધી મોહકર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખ દુઃખ રાગ આદિ રૂપે પરિણમન થાય જ છે, તેમજ જ્યાં સુધી દર્શનાવરણ જ્ઞાનાવરણ તથા વીર્યાંતરાય એટલે અંતરાય કર્મનો ભાગ વીર્ય અંતરાય એનો ઉદય છે ત્યાં સુધી અદર્શન અજ્ઞાન તથા અસમર્થપણું હોય જ છે. તો પછી કેવળ જ્ઞાન થયા પહેલા જ્ઞાતા દ્રષ્ટાપણું કેમ કહેવાય? શું પ્રશ્ન કર્યો છે કે આ તમે જે વાત કરી કે નેત્રની જેમ જ્ઞાન દૂરથી જાણે જ છે, કરતું ભોગવતું નથી એમ જો કહો છો, તો પછી પ્રશ્ન એવો થાય છે કે એવું તો કેવળ જ્ઞાનને વિશે હોઈ શકે, કેમ કે એમાં તો પ્રત્યક્ષ જ્ઞાન આત્માના પ્રદેશોથી સીધું જ થાય છે અને બધા કષાયોનો અભાવ થયો છે એટલે હવે કોઈ રાગ દ્વેષના પરિણામ થતા જ નથી, એવી અદભુત દશા છે. તો ત્યાં એ વાત બરાબર લાગે છે, પણ હજી જ્યાં સુધી મોહની કર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખ દુઃખ રાગ આદિ રૂપે પરિણમન થાય જ છે, તેમજ જ્યાં સુધી આ દર્શનાવરણની જ્ઞાનાવરણની અંતરાય એ કર્મના ઉદય છે ત્યાં સુધી અદર્શન અજ્ઞાન તથા અસમર્થપણું એ બધું હોય જ છે. તો પછી કેવળ જ્ઞાન થયા પહેલા તમે જે રીતે કહો છો એવું જ્ઞાતા દ્રષ્ટાપણું કેમ કહેવાય? આવો પ્રશ્ન કર્યો છે અને એનું સમાધાન આપ્યું છે. કહે છે કે પહેલેથી જ કહેતા જ આવીએ છીએ કે જે સ્વતંત્રપણે કરે ભોગવે તેને પરમાર્થે કરતા ભોગતા કહેવાય છે. શું કહેતા આવ્યા છીએ પહેલેથી? કે જે સ્વતંત્રપણે કરે અને સ્વતંત્રપણે ભોગવે તેને પરમાર્થથી કરતા ભોગતા કહેવાય છે. સ્વતંત્રપણે પોતે કરે ભોગવે તેને પરમાર્થે કરતા ભોગતા કહેવાય છે. માટે જ્યાં મિથ્યાદ્રષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો. શું કહે છે? કે જ્યાં મિથ્યાદ્રષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો, મિથ્યાત્વ ચાલ્યું ગયું, મિથ્યાદ્રષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો, ઊંધી માન્યતા ખોટી શ્રદ્ધારૂપ જે અજ્ઞાન ભાવ હતો એ ગયો, વિપરીત માન્યતા રૂપ જે અજ્ઞાન ભાવ હતો એ ગયો, એટલે કે મિથ્યાદ્રષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો. કેમ કે હવે શ્રદ્ધા ખોટી થતી નથી, શ્રદ્ધા વિપરીત થતી નથી, માન્યતા ખોટી થતી નથી, મિથ્યા માન્યતા પણ ગઈ, મિથ્યાદ્રષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો એટલે મિથ્યાદ્રષ્ટિરૂપ અજ્ઞાન ગયું, ત્યારે પછી પરદ્રવ્ય વિશેની જે ઊંધી ખોટી મિથ્યા શ્રદ્ધા હતી એ પણ ગઈ, એટલે કે પરદ્રવ્યનો પોતે સ્વામી થાય એવી એની વિપરીત ઊંધી ખોટી શ્રદ્ધા હતી એ પણ ગઈ, પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો. ક્યારે થયો? મિથ્યાદ્રષ્ટિ ગઈ ત્યારે, મિથ્યાત્વ ગયું ત્યારે, એટલે કે મિથ્યાત્વ રૂપ અજ્ઞાન હતું એ ગયું, એટલે પછી હવે પરદ્રવ્ય વિશેની જે માન્યતા હતી કે પરદ્રવ્ય તે મારું, પરદ્રવ્યનો હું કરનારો, પરદ્રવ્યનો હું ભોગવનારો, પરદ્રવ્યનું જે સ્વામીપણું હતું એ ખોટી શ્રદ્ધા હતી, એ વિપરીત માન્યતા હતી, એ વિપરીત માન્યતા પણ હવે મિથ્યાત્વ ગયું એટલે ગઈ, મિથ્યાત્વ ગયું એટલે એ ઊંધી ખોટી શ્રદ્ધા પણ ગઈ. શું સમજાવ્યું છે? બહુ સરસ રીતે સમજાવ્યું છે પંડિતજીએ. કહે છે કે જ્યાં મિથ્યાદ્રષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો અને ત્યારે જીવ જ્ઞાની થયો, મિથ્યા દ્રષ્ટિરૂપ જ્ઞાન ગયું એટલે જીવ જ્ઞાની થયો અને પરદ્રવ્યના સ્વામીપણાનું જે મિથ્યાત્વ હતું એ પણ ગયું. પરદ્રવ્યના સ્વામીપણારૂપ મિથ્યાત્વનો ભાવ પણ હવે ચાલ્યો ગયો એટલે એવો જ્ઞાની થયો થકો સ્વતંત્રપણે તો એ કોઈનો કરતા ભોગતા થતો નથી. કેમ કે પરદ્રવ્યનું સ્વામીપણું તો એને ગયું, કેમ કે મિથ્યા માન્યતા ગઈ એટલે હવે એ પરદ્રવ્યનો સ્વામી થતો નથી. એ જ્ઞાની હવે પરદ્રવ્યનો સ્વામી થતો નથી એટલે સ્વતંત્રપણે એ કોઈનો કરતા ભોગતા થતો નથી. મિથ્યાત્વ જતા એને જ્ઞાન થયું, એ જ્ઞાની થયો, એની શ્રદ્ધા હતી એ પણ સમ્યક થઈ, એની વિપરીત શ્રદ્ધા હતી એ ચાલી ગઈ, પરદ્રવ્યનું સ્વામીપણું ગયું એટલે હવે એ પરદ્રવ્યનો કરતા કે ભોગતા થતો નથી. આ જીવ જ્યારે જ્ઞાન થયું ત્યારે હવે એ પોતે એવો જ્ઞાની થયો થકો સ્વતંત્રપણે પોતે પોતાની ઈચ્છાથી સ્વતંત્રપણે કોઈનો કરતા ભોગતા થતો નથી. પોતે જાણી જોઈને સ્વતંત્રપણે હવે કોઈનો કરતા ભોગતા થતો નથી, કેમ કે એને સત્ય સમજાઈ ગયું છે, મિથ્યાત્વ ગયું છે, અજ્ઞાન ગયું છે એટલે હવે એ કોઈનો કરતા ભોગતા થતો નથી. એ સમજે છે કે આ પદાર્થ જુદો છે, એનું પરિણમન એના કારણે જે રીતે થઈ રહ્યું છે તે રીતે થાય છે, એનો હું કરવા વાળો નથી કે એનો હું ભોગવવા વાળો પણ નથી, એવું એને સ્પષ્ટ જ્ઞાન થયું છે, એવી જ એની શ્રદ્ધા છે. એટલે પંડિતજી સમજાવે છે કે ત્યારે જીવ જ્ઞાની થયો થકો સ્વતંત્રપણે તો કોઈનો કરતા ભોગતા થતો નથી. તથા એક વાત બીજી પણ છે કે પોતાની નબળાઈથી, કર્મના ઉદયની બળજોરીથી જે કાર્ય થાય છે તેનો કરતા ભોગતા પરમાર્થ દ્રષ્ટિએ તેને કહેવાતો નથી. સ્વતંત્રપણે એ કોઈનો કરતા થતો નથી, છતાં પણ પોતાની નબળાઈ છે અને કર્મના ઉદયો બળવાન છે તો જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય એની સમીપમાં થઈ રહ્યું છે, એને કર્મના ઉદયો એવા બળવાન આવ્યા છે તો એમ લાગે છે કે એ એનો કરતા ભોગતા હશે, પણ એને તો એમાં રૂચિ નથી, એને તો એવી શ્રદ્ધા નથી, એને તો એમાં ઈષ્ટ બુદ્ધિ નથી એટલે એ એનો પોતે જાણીને સ્વતંત્રપણે તો કરતા કે ભોગતા થતો નથી. પણ પોતાની નબળાઈ છે, પોતાની નબળાઈ છે અને કર્મના ઉદયોનું બળ વધારે છે તો એ વખતે એવું લાગે છે કે જાણે કે એ આ પરના કાર્યો કરે છે એવું લાગે, એની સમીપમાં એવા સંયોગો આવ્યા હોય તો એવું આપણને લાગે. પણ પેલા જ્ઞાનીને એમાં કાંઈ કરવાપણાનો ભાવ છે નહીં, એ કાંઈ એમાં રૂચિથી કરે છે એમ નથી. કોઈને પુણ્યનો એવો ઉદય હોય તો એ જે કાંઈ કરે એમાં એ દરેક વખતે કમાય, લાખો રૂપિયા કમાય, જે કરે એ બધામાં એને કમાણી થાય એટલે કોઈને એમ લાગે કે આ તો ખૂબ કમાય છે, ખૂબ કામ કરતા હશે, ખૂબ મહેનત કરતા હશે, ખૂબ પ્રયત્ન કરતા હશે અને એ કમાય છે, આ લાખો કરોડોના એ વેપારો કરીને બધામાંથી એ લાભ મેળવે છે, નફો કમાય છે. તો એનો અર્થ એ થાય છે કે ખૂબ કરતા હશે મહેનત, ખૂબ પ્રયત્ન કરતા હશે, ખૂબ જીવટ રાખતા હશે, બધું કરતા હશે એવું આપણને લાગે. પણ ખરેખર એ તો પુણ્યથી કમાય છે, પુણ્યને કારણે એવા સંયોગો એવા આવ્યા છે એટલે એ લક્ષ્મી આવે છે તો આવે છે. અને એ જો જ્ઞાની હોય તો એ લક્ષ્મીને પોતાની માને પણ નહીં, જે થાય છે તે થાય છે, લક્ષ્મી આવવાની છે તે આવે છે અને જવાની હશે ત્યારે જશે, એની સાથે મારે શું છે. હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી છું, મારે આ લક્ષ્મીને કાંઈ નથી, ન તો હું એને પ્રાપ્ત કરવા વાળો છું ન તો હું એને ભોગવવા વાળો છું. જ્ઞાનીની દ્રષ્ટિ તો આવી હોય એટલે એ પોતે જાણીને સ્વતંત્રપણે એનો કરતા ભોગતા થતો જ નથી. પણ એવા કર્મના ઉદય આવ્યા છે તો એ બધું થઈ રહ્યું છે. વેપાર ધંધા થઈ રહ્યા છે, લાખોના ધંધા થઈ રહ્યા છે. દેશમાં 10 જગ્યાએ ઓફિસો ચાલતી હોય, કેટલાય લોકો એમની નીચે કામ કરતા હોય, આ બધું થાય થાય તો થાય, પણ એનાથી એ થાય છે એમ ક્યાં થઈ રહ્યું છે? એટલે એના એ કરતા છે એમ ક્યાં છે? અને એ બધાને એ ભોગવે છે એમ પણ ક્યાં છે? જેની દ્રષ્ટિ આત્મા તરફ ગઈ છે એ પરનો કરતા ભોગતા થતો નથી. એ વાત તો આપણે ક્યારના કરતા આવ્યા છીએ, પહેલેથી જ એ વાત તો આપણે કરતા આવ્યા છીએ કે સ્વતંત્રપણે એ પોતે રૂચિપૂર્વક જો કરતા ભોગતા થાય તો એને કરતા ભોગતા કહેવાય, અન્યથા પરમાર્થે એને કરતા ભોગતા કહેવાય નહીં. એની સમીપમાં એ ચાલી રહ્યું છે માટે કાંઈ એનો કરતા ભોગતા થઈ જાય એમ નથી. પંડિતજી આપણને એ સમજાવી રહ્યા છે, સ્વતંત્રપણે તો એ કોઈનો કરતા ભોગતા થતો નથી. એવો આ જ્ઞાની પોતાની નબળાઈથી, કર્મના ઉદયની બળજોરીથી જે કાર્ય થાય છે તેનો કરતા ભોગતા એને પરમાર્થ દ્રષ્ટિએ કહેવાતો નથી. વળી તે કાર્યના નિમિત્તે કાંઈક નવીન કર્મરજ લાગે પણ છે, કંઈક કર્મબંધ પણ એને પડે પણ છે. થોડોક હજી અંશે રાગ બાકી હોય તો એવો એને કર્મનો બંધ પણ પડે. જે ગુણ સ્થાને છે તે પ્રમાણે, એટલે કે જેટલા કસાય બાકી રહ્યા છે એ પ્રમાણે એને કર્મનો બંધ પણ પડે, તો પણ તેને અહીં બંધમાં ગણવામાં આવતી નથી. એ મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. જેમ સમુદ્રમાં બિંદુની કોઈ ગણતરી નથી, એવી રીતે કોઈ સહેજ એ કર્મરજ લાગી હોય તો એની કોઈ ગણતરી લેવામાં આવતી નથી. એટલે કે એવા નાના પ્રકારના કર્મબંધ પણ થાય તો એને કાંઈ ગણવામાં આવતું નથી. મુખ્યતાથી તો એમ જ કહેવાય કે જ્ઞાનીને કરતા ભોગતા ભાવ નથી અને કર્મનો બંધ નથી. ગૌણપણે જે હજી પોતાની નબળાઈને કારણે, પુરુષાર્થની નબળાઈને કારણે જે રાગના ભાવ છે તો એટલો એને બંધ પણ પડે છે, પણ એની અહીંયા ગણતરી કરવામાં આવી નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળની વાત આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ.
સુધામ જે પ્રણમો પદ્ધતિ